એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી નિબંધ સંપદામાં હું કૌરેશ વચરાજાની આપને પઠન કરી સંભળાવું છું મુકુંદરાય પારાશર્ય લિખિત એમના સંગ્રહ મારા મોટીબા અને બીજી સત્ય કથાઓ માંથી એક નિબંધ દાનો કોળી. દાનો એટલે ડાયો, ઈમાનદાર, વિવેકી, ઉદાર. આવા કોઈ ગુણ પરખાયા પહેલાં જેનું નામ દાનો હતું અને પછી જેના વિશે નામ તેવા ગુણ દાનો તો દાનો છે એમ કહેવાતું અને હું જેને દાના ભાભા તરીકે ઓળખતો તે દાના કોળીની આ વાત છે. કોટડા સાંગાણી ગામને ફરતો ગઢ હતો. એ ગઢ બહાર પૂર્વ દિશામાં એના બાપ એક ઝૂંપડામાં રહેતા. ત્યાં ઈસવીસન 1870ની આસપાસ દાનાનો જન્મ, ત્યાં જ ઉછેર. ગઢમાં ગામ, ગામ બહાર વસ્તી હતી પણ ન જેવી. આ દરવાજાની પૂર્વે નદી કાંઠે કબ્રસ્તાન, આગળ નિર્જનતા, દક્ષિણે નદીને કાંઠે સામે પંચનાથનું મંદિર, ત્યાં બાવાની મઢુલી, સામે સમાધિની વાડી. દાનાનો ઉછેર આ નિર્જનતામાં થયો. કબ્રસ્તાનથી જરા છેટે મારા પિતાના બે ખેતર હતા. શિયાળાની એક સવારે મારા પિતા સાથે હું ખેતરે આવેલો. મારી 10-12 વર્ષની વય હશે. ખેતરને ખૂણે ચણીબોરના જાડામાંથી બોર વીણી ખાતો હતો ત્યાં મારા પિતા સાથે દાના ભાભા આવ્યા. મને હજી એ યાદ છે. આધેડ વયે, કાળો વાન, ચોરણી, કેડિયું, માથે પાઘડી ને ખેસ પેઠે ખભે નાખેલી પછેડી, આ એનો વેશ. મને ખાસ તો એની ફરતી કરચલીઓ, પડેલી ચળકતી હેતાળ આંખો યાદ આવે છે. મને એણે કહ્યું કે કબ્રસ્તાનમાં બોર બહુ મીઠા થાય છે, તે ખાધા છે? હું જોઈ રહ્યો. કબ્રસ્તાનમાંથી બોર ખવાય એવી કલ્પના જ ન હતી, વળી ત્યાં જવાય જ નહીં એવી સમજ હતી. તેણે કહ્યું, નથી ખાધા, હાલ ખવરાવું. હું તો નવાઈથી થંભી રહ્યો. મારા પિતાએ કહ્યું, બાળપણમાં જે જોયું ખાધું હોય તે મીઠું જ લાગે, ગમી જાય. તેમણે કહ્યું, ખરી વાત છે વજુભાઈ, હું તો હવે ગોંડલ કામ કરું છું પણ મન આ સીમમાં દોડ્યું આવે છે. દાનાના બાપ મારા દાદા પાસે રહેતા, દવા ખાંડતા. અમારા કુટુંબમાં પ્રસંગે પ્રસંગે પોતાના બાળપણ વિશે દાનાએ આવું કહેલું કે ગઢ સામે નદીમાં માણસો નાતા હોય, બાયું બેડા ભરતી હોય, કપડાં ધોતી હોય, જોવું ગમે તોય હું તો ઉપરવાસ નદી કાંઠા હાલ્યો જાઉં. ન હોય માણસ, ન હોય ઢોર, નદી વહેતી હોય, કાંઠે ક્યાંક પંખી હોય, હું તો વેનની વચાડે પાણા ઉપર બેસી માછલીઓ જોઉં. બપોર કેળે મારા બાપા ગોતવા નીકળે તો ત્યાંથી જ હું જડું. પાણીમાં અને કાંઠાના ઝાડપાનમાં જીવ રમ્યા કરે. ઝાડ મારા ભેરું. ગામમાં જાઉં સૌને ઓળખું, પણ નદીના પાણી ભેખડું ને ઝાડપાનને કાંક વધારે ઓળખું, ગોઠે એની હારે. છોડવાના નામ ને ગુણ કાનજી બાપાએ સમજાવ્યા તે સમજો, પણ ઘણું ભૂલી ગયો. એકવાર એવું થયું કે કાનજી બાપાએ બે દોથા ખડસલીઓ વીણી લાવવા મને કહેલું. દી ઉગ્યો, નદી કાંઠે ફરતો તો ખડસલિયા જોયા. વહેલી સવારની ઝાકળ પડેલી, સામે લીલો પટ, પટમાં પાને પાને ટીપા, ટીપે ટીપે અજવાળા જગે, જરા વા વાય ખડ હલે ને ટીપાં વેરાય. હું છોડ ખેંચી ન શકું, વાંકો વળું, હાથ પાછો ઠેલાય. વળી થાય કે બાપાએ મગાવ્યા છે ને ગામમાં તાવનો કાળો કેર છે. માયા મેલીને એક દોથો ખેંચ્યા. બાપાએ પૂછ્યું, બેટા કેટલા લાવવા કીધું તું? મેં કીધું, બે દોથા, પણ બાપા મારાથી એ નહીં ખેંચાય. બાપા રાજી થયા. પછી મને કોઈ દી કામ ચિંધ્યું નથી. જાતે જાતા ઈસવીસન 1879માં ઠાકોર તોગાજીનું અવસાન થયું. કુંવર મૂળવાજી સગીર હોવાથી રાજકોટ કોઠીએ વહીવટ સંભાળી કારભારી તરીકે જેમને મૂકેલા તે પીઢ વયના ને ઘણા વ્યવહાર કુશળ હતા. સાથે નવા રૂવાબના ને રૂઢી રિવાજ તરફ ખાસ્સો અણગમો દેખાડનારા હતા. રૂઢિચુસ્ત દેવી ભક્ત રાજમાતા જાંબાનો ભગતડી નામથી ઉલ્લેખ ગમે તેને મોઢે કરતા. કાનજીભાઈ કેવળ રાજવૈદ ન હતા, રાજકુટુંબ એમને ગુરુ તરીકે ગણતું. એ વૈદ પ્રત્યે પણ કારભારીને અણગમો હતો. કારભારીની ઓફિસ દરબારગઢ પાસે હતી. એક વખત કોઈક માંદું હોવાથી તબિયત જોઈ આવી વૈદે દવાના પડીકા રાજમાતાને હાથોહાથ દેવા દાનાને મોકલ્યો. એ દઈને પાછો ફર્યો ત્યારે દરવાને તેને કારભારી સાહેબને મળવા ઉપર મોકલ્યો. પ્રશ્નોના જવાબમાં દાનાએ હતું તે કહ્યું ત્યારે કારભારીએ કહ્યું કે તારે દરબારગઢમાં આવવું નહીં, જો ફરી ભગતડીને કામે આવ્યો છો તો પરોણેથી બરડો ફાડી નાખીશ. ભગતડી કોણ? દાનાથી પૂછી જવાયું. કોણ શું જેને તું રાજમાતા કહે છે તે? એવો જવાબ સાંભળી જેનો મૂછનો દોરો હજી ફૂટતો હતો એ દાનો છંછેડાઈ ગયો, પણ ગમ ખાઈ બોલ્યો કે મારે ક્યાં કામ છે, વૈદ બાપાએ પડીકા દેવા મોકલ્યો એટલે આવવું જ પડે ને. એક વખત કારભારીનો થોડો સામાન રાજકોટથી આવવાનો હતો, ત્યારે રેલવે ત્યાં ન હતી. રાજકોટ જેતલસર રેલવે તારીખ 12/4/1893 શરૂ થઈ. સામાન ગાડામાં ચડાવવા ઉતરવા માટે કોટડીથી ગાડાવાળા સાથે કોઈને મોકલવા માટે વિચારતા કારભારીની નજર દાના પર પડી. દાનાને એ પલોટવા માગતા હતા. કારભારીએ દાનાને બોલાવી ગાડા સાથે જવા હુકમ કર્યો. દાનાએ ના કહી, તેને સમજાવવામાં આવ્યો ને છેવટે ન માન્યો. ત્યારે એને લાકડીઓ મારવા કારભારીએ પટાવાળાને હુકમ કર્યો. પટાવાળાએ લાકડી ધીમેથી મારી. એનો કંઈ અર્થ નથી એમ સમજનાર કારભારીએ પોલીસ ચોકીદાર અલીભાઈને હુકમ કર્યો અને હુકમ મુજબ કારભારી ખુશ થયા તેવી તેણે બે વખત લાકડી દાનાના બરડામાં ફટકારી. દાનો તો માન્યો જ નહીં. આ વાત ગામમાં ફેલાઈ ગઈ. બધાને નવાઈ લાગી, ઘણાને દુઃખ થયું. પણ કારભારીને વિશ્વાસ હતો કે મારની અસર જતા દિવસે થશે જ. એમની આગાહી જતા દિવસે ખરી પડી. દાનો કારભારીનું ચિંધ્યું કામ કરવા લાગ્યો, વગર ચિંધીએ ફળિયું વાળવા લાગ્યો. તેમ તેમ તેને વધુ કામ સોંપવામાં આવ્યું. ઘર વાળવું, ગાદલા પાથરવા, સવારે ઉપાડવા બધું જ કરવા લાગ્યો. નોકરીની આશા આપી કારભારી દાનાના ભલા માટે પલોટતા હતા. દાનો એમને ત્યાં ખાતો પીતો નહીં. વહીવટ કુશળ માણસને ત્યાં ઘરેણું કે પૈસો પાઈ ગમે ત્યાં પડ્યા હોય એવું ન જ બને. છતાં દાનાને ક્યારેક એ વાળવામાં આવતા ને એ સોંપી દેતો. કારભારી કહેતા કે દાનો હાથનો ચોખ્ખો લાગે છે પણ છે ગમાર. આમ એકાદ બે વર્ષ ગયા પછી દાનાએ કારભારીને પગે લાગી કહ્યું કે મારા બાપે મને પરણાવ્યો છે, હવે રાજી થઈ રજા દો તો ગોંડલ જઈ મજૂરી કરી ખાઉં. 2 રૂપિયાના માસિક પગારથી રાજમાં ફરાસ તરીકે નોકરીએ રહેવા કહ્યું ત્યારે બાપથી જુદા રહેવાની પોતાની ઈચ્છા જણાવી દાનાએ નોકરી લેવાની ના કહી. કારભારીની રજા લઈ એ ગોંડલ ગયો. 15 દાડે બાપા પાસે આવતો ત્યારે કારભારીને સલામ ભરી જતો. આમ 2-1 વર્ષ ગયા પછી દશેરાની રાતે હેરત પમાડે તેવો બનાવ બન્યો. કારભારીને ડેલે પહેરો ભરતા પોલીસ ચોકીદાર અલીભાઈનો બુકાની બાંધેલ કોઈ માણસે લાકડીના એક ફટકે સાથળેથી પગ ભાંગી નાખ્યો. કારભારી જાગ્યા. ઘરમાં તપાસ કરી તો તિજોરી ખોલેલી હતી. રૂપિયાની એક કોથળી ન હતી. હુકમ થતાં જ ગામમાં પોલીસ ફરી વળી. ગઢના દરવાજા રાત્રે બંધ રહેતા. હરામખોર ગુનેગારને પકડ્યા વગર એક પણ ડેલો ન ખોલવા હુકમ થઈ ગયો. તપાસમાં કોઈ પકડાયું નહીં. પગી પગેરું પારખી શક્યો નહીં. સૂરજ ઉગીએ દરેક દરવાજે પોલીસ ચોકી તળે બૈરાને પાણી ભરવા દેવાની ને બીજાને જોઈ તપાસી જવા દેવાની છૂટ આપવામાં આવી. વાત ફેલાતી ગોંડલ પહોંચી. તે રાતે દાનો કારભારીને મોઢે આવી ગયો ને પછી અલીભાઈને મળી આવ્યો. દિવસો ગયા, કોઈ પકડાયું નહીં. તપાસ સિવાય શક ઉપરથી કોઈની મારઝૂડ કરવામાં આવી નહીં. જેમ આવતો તેમ 15 દિવસે મહિને દાનો આવતો ત્યારે કારભારીને સલામ ભરી જતો. એ કારભારી નિવૃત્ત થતાં કોઠી સરકારે તેના જ પુત્રને કારભારી તરીકે નિમ્યા. દીકરાએ બાપની રીત રસમ બરાબર જાળવી રાખેલી, વિકસાવેલી એમ પણ કહેવાતું. થોડા વખતમાં મૂળવાજી ગાદીએ બેઠા ને સત્તા હાથમાં લીધી. એ કારભારી તરીકે ચાલુ રહ્યા અને પોતાના સ્વભાવ પ્રમાણે બીજાના દેખતા ઠાકોરને સુદ્ધા હુકમ આપતા હોય તે અદાથી વાત કરવાનું ચાલુ રાખ્યું. એ અરસામાં દાનાના બાપ ગુજરી ગયા. મા પાસે રહેવા દાનો પાછો કોટડે આવ્યો. નિવૃત્ત કારભારીએ દાનાને રાજમાં રાખી લેવા ભલામણ કરી, પણ એમાં બોણી નથી એમ યુવાન કારભારીએ કહ્યું ને તેણે વૈદરાજને ભલામણ કરી. ઝાડને ભાંડું ગણનારો એ જ દાનો દવા ખાંડવા વૈદને ત્યાં રહ્યો. એ કહેતો, અનુભવે હું એ રીઢો થઈ ગયો છું. ખેડૂ નિંદામણને લણણી કરે, કસાઈ બકરા કાપે એમ હું એ ઝાડપાન તોડું, અચાલે ક્યારેક છાલ પણ લઉં, પણ મૂળમાંથી ન ખેંચું. એકવાર અરજે આવેલા ગામ લોકોના દેખતા નારાજ થઈ કારભારીએ મૂળવાજીને પ્રજાજનો સાથે રાજા તરીકેના રૂઆપથી વર્તવાની સલાહ આપી. બીજા પ્રસંગે રાજમાતા પાસે ફરી છૂટતી જવા આવવા લાગેલા હવેલીવાળા વાઘજીભાઈને રૂબરૂ બોલાવી ઠપકો આપી કારભારીએ તેમ ફરી ન કરવા સલાહ આપી. એક સાંજે ગૌશાળામાં જઈ ઠાકોરને પગે પડી દાનાએ પૂછ્યું, બાપુ ગામધણી કોણ, આપ કે કારભારી? આમ પૂછી પછી કારભારીની તોછડાઈ સહન ન કરવા વિનંતી કરી. ઠાકોરે કહ્યું, હું હજી બિન અનુભવી છું, કેમ કામ લેવું તે વિચારું છું. બાકી કારભારી બાપ દીકરાએ 15 વર્ષ વહીવટ કરી મારા રાજને આવું બનાવ્યું છે, એમનું કહેવું કરવું રાજના ભલા માટે હોય. દાનાએ કહ્યું, એવી મોટી વાત હું ન સમજું, લોકવરણ કહેવાઉં, સીધું સમજો, નાના મોટાની રીત તો હોવી જોઈએ ને. એ તો ભાઈ મારે તારે બધાએ સમજવાનું છે ને. એવા ઠાકોરના સામા સવાલથી સમાધાન લીધા વગર દાનો પાછો ફર્યો. ત્યાં તુરત ત્રીજો પ્રસંગ બન્યો. મકર સંક્રાંતિને દિવસે રાજમાતાએ બ્રાહ્મણોને ધોતિયા દેવા માટે સ્થાનિક જે વેપારીને ધોતિયાની એક ગાંસડી મોકલવા કહેલું, તેણે સંક્રાંતિને દિવસે સવારમાં પહોંચતા કરીશ એવી મહેલત આપી હોવા છતાં બપોર થવા આવ્યા ત્યાં સુધી માલ ન મોકલ્યો ને છેવટે મારો માલ રાજકોટથી ન આવ્યો એટલે લાચાર છું એવો બચાવ કર્યો. ઠાકોરે મારતે ઘોડે ગોંડલથી ધોતિયા મગાવી લીધા, પણ એમને એવી બાતમી મળી કે ધોતિયા ન આવવા પાછળ કારભારીની વેપારીને એ જાતની સૂચના હતી. એ પછી 2-4 દિવસમાં જ અઘટિત બનાવ બન્યો. વેપારીની દુકાનનું છાપરું તોડી દુકાનમાંથી બીજું કાંઈ નહીં, ફક્ત ધોતિયાની એક ગાંસડી કોઈ ચોરી ગયેલું ને ઘણા બ્રાહ્મણોના ફળીમાં એક એક ધોતી જોટો કોઈ ફેંકી ગયેલું. એ સાથે જ કારભારીના ઘરમાંથી રૂપાના વાસણની ચોરી થઈ. ડેલે ચોકીદાર હતો, ઘરનું છાપરું કે પછેત કંઈ તોડેલું ન હતું, છતાં એ કેમ બન્યું તેનું આશ્ચર્ય ફેલાયું. અગાઉના જેવી કાર્યવાહી થઈ, ચોર હાથ ન જ લાગ્યો. પોતપોતાના ઘેરથી બ્રાહ્મણો ધોતી જોટા દરબારમાં સોંપી આવ્યા. વેપારીએ મેળવી લીધા, તેમાંથી કંઈ ન ગયું, ફક્ત કારભારીના ઠામ હાથ ન આવ્યા. થોડા દિવસો પછી ઠાકોર સાહેબ કારભારી તથા પ્રતિષ્ઠિત ગામલોક સાથે બેઠા હતા ત્યાં જઈ સલામ ભરી દાનાએ કહ્યું, બાપુ કારભારી સાહેબને ત્યાં ને વેપારીને ત્યાં ખાતર પાડ્યું તેમાં આપનો હાથ હોય તો હોય એવું ગામમાં બોલાય છે. કોઈ એમ બોલતું નથી, કડકાઈથી કારભારીએ કહ્યું. આપ મોટા માણસને મોઢે કોઈ એમ ન કહે, પણ હું જાણું છું, કોતો એવાને લાવી મોઢે કરાવું, પણ હું તો ઈ કહેવા આવ્યો હતો કે આમાં બાપુનો હાથ નથી, ઉલટાના ઈ કોચવાય છે. કચેરીમાં કહું છું કે બાપુ કંઈ જાણતા નથી, એમના પર આડ આવે છે એ હુંથી નથી ખમાતું, દાનાએ કહ્યું. ઠાકોરે કહ્યું, ભાઈ હું રાજા હોઉં ને મારા જ ગામમાં ચોરી થાતાં થાય, પણ જો એ પકડાય નહીં તો શંકા થાય, તો હું એ કહેવા આવ્યો છું કે ખાતર મેં પાડ્યું છે, દાનાએ કહ્યું. તું શાને ચોરી કર, કારભારીએ કહ્યું, તું જુઠ્ઠો છે, તને ઓળખું છું. જુઠ્ઠો ખોટો, દાનાએ કહ્યું. ખોટું શીત કહું, હું કોળી છું, ખાતર પાડું લૂંટી લઉં મારું, પણ હું કોળીનો બેટો, હું ખોટું ન બોલું, બાપુ ખાતર મેં પાડ્યું છે. તો માલ હાજર કર, ઠાકોરે કહ્યું. એમ ન કરું બાપુ, આપ હારે હાલો, કારભારી સાહેબ પણ પધારે, બરોબર ગણી જુઓ, કહી દાનો આગળ થયો. ઠાકોર સહુને સાથે લઈને ગયા. દાનાએ કારભારીના ઘરની પછીતે ઉકરડો ઉખેડી નીચેથી થોડુંક ખોદી ઠામ કાઢી આપ્યા. એકે ઠામ ઓછું ન હતું. પછી નદીને સામે કાંઠે સમાધિની વાડીએ ખાડો ખોદી છીપર ખેસવી કોથળી કાઢી આપી. કપડું ખવાઈ ગયું હતું, રૂપિયા ગણતા તે પૂરેપૂરા હતા. આશ્ચર્યથી કારભારીએ પૂછ્યું, આ રકમમાંથી તે કાંઈ ન લીધું? દાનાએ કહ્યું, બાપ, રાજનો પૈસો એ પાપનો પૈસો, આપ જેવાને સદે, અમ જેવાને નહીં. એમાંય આ તો તમે રડેલો પૈસો, અડવાથી પાપ લાગે. આ કોથળીને અડ્યો પછી થોડા દીમાં મારો બાપ મરી ગયો, એમાંથી વાપરું તો કે ભવ છૂટું. તોય અડ્યો, જેનો લૂણ રોટલો ખાઈને તેની હારે ને એના ઘરના સૌ હારે જેમ રહેવું જોઈએ તેમ કારભારી સાહેબ ન રહેતા. બાપુ તો કાંઈ ન બોલે, પણ હુંથી રહેવાનું નહીં. હવે જે સજા કરવી હોય તે કરો, મારો જેલમાં નાખો, કરવું હોય તે કરો. એણે કઈ રીતે ચોરી કરી તે ઠાકોરે કારભારીએ ઘણાને પૂછ્યું. દાનાનો જવાબ એક જ હતો, એ જાણીને શું કરવું છે, શીખવું છે? એ તો મને મારો તો એ નહીં કહું, ને તેણે ન જ કહ્યું. ઠાકોરે દાનાને 6 માસની કેદની સજા કરી. કારભારી છૂટા થઈ રાજકોટ ગયા. દાનો છૂટો થયો ત્યારે ચોકીદારની જગ્યા દેવા કહ્યું. દાનાએ કહ્યું, બાપુ, મને રાખવું હોય તો ગૌ માતાની સેવામાં તમારી હારે રાખો, કાં મુસાફરી બંગલે ઝાડપાન વાવવા રાખો. ઠાકોરે તેને માળી તરીકે રાખ્યો, મુસાફરી બંગલો ફૂલવાડી તથા સમાધિની વાડી. ગોંડલની 2 રીબડાની સડકો ત્યાં એણે ઘણા ઝાડ વાવ્યા, ઉછેર્યા. ખાતર વોરે ક્યારા ગોળે પાણી ખેંચી પાય, દી આખો કામ ખેંચે, પગ વાળી ન બેસે. સાંજે મૂળવાજી ઠાકોર સાથે ગૌશાળામાં નિરણપૂળો વગેરે કામ કરે. મૂળવાજી ઈસવીસન 1913માં દેવ થયા ને દાનાએ નોકરી છોડી. ઠાકોરની નોકરી દરમિયાન એ દાનોમાંથી દાનોભાઈ કહેવાયા. પછી એ ગોંડલ મજૂરી કરવા 10-1 વર્ષ રહ્યા. છેલ્લા વર્ષો અરડોઈના નૃસિંહ મંદિરની સેવામાં કાઢ્યા. એ જગ્યામાં ઈસવીસન 1933માં હું તેમને છેલ્લે મળ્યો ત્યારે તેનો એકનો એક દીકરો ચોરીના આરોપસર ગોંડલની કેદમાં હતો. એણે કહ્યું, મારા બાપે અને મેં કાનજી બાપાને વચન આપેલું કે ચોરી નહીં કરીએ. મારા બાપે ન કરી, મેં વચન ઉથાપ્યું. 3 વાર ચોરી કરી, 2 વાર કારભારીને ત્યાં અને 1 વાર કાપડના વેપારીને ત્યાં. મારો વા છોકરામાં આવ્યો, ને હવે તો સારા સારા માણસોનાય જીવ એમાં જાય છે. હરામનું લેવું ને હરામનું ખાવું એવો કાળ આવી લાગ્યો છે. હું નકામું કોઈનું વાંકું બોલું છું, હું પોતે જ આ જગાનું ખાઈને જીવું છું ને. જગાનું એ ખાતા એ વાત ખરી, પણ ત્યાં કાળી મજૂરી કરતા. માંદા સાજા હોય તોય એની સેવામાં ફરક ન પડતો, એમને એ સદી ગયેલી. જગાનું ખાવું એને દુઃખ હતું એ જાણનાર પ્રેમદાસજી બાવા એને એવું સમજાવીને પરાણે ખવરાવતા કે આ જગાનું ને આ બહારનું, આ મારું, આ તારું, આ કોકનું એવા ભેદ સંસારીએ કર્યા છે, અને એ ભેદ બુદ્ધિને અંગે જગામાં પણ સંસાર ઘુસાડે છે. વિચાર કરો કે જગામાં આવે છે એ તમારે કે કોઈને ત્યાં હોય છે તે, કે દુનિયામાં જ્યાં જ્યાં જે કંઈ પાકે છે એ કેમ પાકે છે, કોણ પકાવે છે ને કોની માલિકીનું છે? વિચાર કરશો તો સમજાશે કે બધું સમજીને પેદા કર્યું છે. આપણને પણ એણે પેદા કર્યા છે ને એ જ ખાવા પીવા દે છે, જીવાડે છે. આ જગાનું ને આ મારું એ ભેદ શું? કોઈનું કાંઈ નથી, બધું જગાનું જ છે, બધું રામજીનું છે. એનું ખાઈને એનું કામ કરી છૂટવું એ જીવનનો ધર્મ છે. પોતાના જીવનના સાર રૂપે એ કહેતા હોય એવું દાનાભાભા બોલેલા કે કાનજી દાદા પાસે બહુ બહુ ગમે. મજૂરી કરવી ફાવે, પણ ઝાડપાન તો તોડવા અને ઓસળ ખાંડવા નો ગમે, જીવ બળે. ઢાંઢા નો જોતરું, નો હાંકું, લડણી ન કરું. મૂળવાજી બાપુએ રાખ્યો એ મીઠામાં મીઠો કાળ, ગાયુંની સેવા થઈ ને ઓસળ ખાંડ્યાનું પાપ ઝાડપાન ઉછેરીને થોડુંક ધોયું, એ ભોળાનાથની દયા. હવે તો પ્રેમદાસજી બાપુએ કીધું છે કે એ જગામાં જ દેહ છોડવો એટલે અહીં છું, અને એ ત્યાં જ રહ્યા. કેટલું રહ્યા, કેમ ગયા એની વિગત મને મળી નથી. એટલી ખબર છે કે એની નનામી ઉપાડવામાં પહેલાં પ્રેમદાસજી બાવા હતા.